சச்சித் ஞானமனந்தம் அக்ஷரமாத் தீப்தி ஸ்வரூபம் பிரபும் ஆனந்தம் யஜமத்விதேயமிதம் இதம் ஸ்ரீ சந்த ராமம் குரும். அனந்த பரமாத்மா ஜெய மகாராஜ் நா ஸ்வரூபமா આપણને સૌને દર્શન આપી રહ્યા છે. અનંત સમગ્ર સૃષ્ટિમાં જે વ્યાપક છે એને અનંત કહેવામાં આવે છે. જેનો ક્યારેય પણ અંત ન આવે એને પણ અનંત કહેવામાં આવે છે. અને એ અનંત સ્વયં પોતે જ છે. આત્મા અને પરમાત્માનો પણ અંત નથી, આ સૃષ્ટિનો પણ અંત નથી. જે સૃષ્ટિ પરમાત્માએ બનાવી હોય એનો અંત કેવી રીતે હોય? સૃષ્ટિને પરમાત્મા સર્જન કરે છે ને નિભાવે છે પણ. એટલે જગત છે પણ એનો અંત નથી, એ શાશ્વત નથી પણ બદલાતું રહે છે. જ્યારે પરમાત્મા અને આત્મા એ અનંત છે, એ ક્યારે બદલાતો નથી, એનો અંત પણ આવતો નથી. ભલે જગત આ સૃષ્ટિ નાશવંત છે પણ એ ક્યારે સંપૂર્ણ એનો નાશ થતો નથી. એ પરમાત્માની સૃષ્ટિનો તંતુ પણ એનો પ્રવાહ પણ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, તૂટે નહીં, અંત ના આવે. તો એટલે સુધી કહે છે કે બ્રહ્મ સત્યમ જગત સત્યમ. જગત પણ સત્ય છે અને બ્રહ્મ પરમાત્મા પણ સત્ય છે. તો સમસ્ત સૃષ્ટિમાં જે વ્યાપે છે એટલે સમસ્ત સૃષ્ટિ પણ અનંત છે, એનો નાશ ક્યારે મૂળમાંથી થતો નથી. એક વૃક્ષ છે, એને ઉપરથી કાપી નાખો અને ફરી ફૂટે, એને કાપી નાખો અને ફરી ફૂટે, એટલે એ વૃક્ષ તો એવું ને એવું જ દેખાય. એમાં જગત પણ જન્મે છે ને નાશ પામે છે, નાશ પામે છે ને જન્મે છે. તો એનો એ પણ અંત વગરનું છે. સૃષ્ટિ અનાદિકાળથી છે, એમાં માણસ જન્મતા જ રહ્યા, જન્મતા જ રહ્યા. પશુ પક્ષી બધું જ એકદમ સંપૂર્ણ કશું નાશ પામે છે. તો એ છે જગતની અનંતતા અને આત્માની પણ અનંતતા. અને અનંતતા એ રીતે છે કે કશાયનો નાશ થતો નથી પણ એનું પરિવર્તન થતું હોય છે. સંપૂર્ણ નાશ કશાય નો થતો નથી. તળાવમાં પાણી હોય, ચોમાસામાં પછી ઉનાળો આવે ને ખૂબ તાપ પડે ને પાણી સુકાઈ જાય, એટલે કે ભાઈ તળાવમાં પાણી ખલાસ થઈ ગયું. પાણી એની જગ્યા બદલી, એનો આકાર બદલ્યો, એનો સ્વરૂપ બદલ્યો. પાણી નાશ નથી પામ્યું, ભલે તળાવ ખાલી થયું પણ એનું પરિવર્તન થયું. એમાં શરીરનો પણ એનો આકાર નાશ પામે છે પણ એની અંદર રહેલી જે કઈ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ છે એનો ન્યાય, એનો નાશ નથી થતો, એનું રૂપાંતર થઈ જતું હોય છે. જે અગ્નિ સંસ્કાર થાય એનો ધુમાડો થાય, ધુમાડો આકાશમાં જાય ને એમાંથી વાદળ બને અને વાદળ વરસાદ રૂપે વરસાય છે. પાછું એ ધરતીમાં આવે છે, અનાજ પાકે છે, માણસ ખાય છે, એટલે માણસમાં આવે છે. આમ સૃષ્ટિ આખી પરિવર્તનશીલ છે, નાશ નથી પામતો, બદલાયા કરે છે, બદલાઈ કરે છે. અને એટલા માટે જ સચ્ચિદ જ્ઞાનમ, એટલે જેને આનું સાચું જ્ઞાન થાય છે અનંતતાનું, કે જયારે નાશ જેવું દેખાય છે ત્યારે એને દર્દ અને પીડા થાય છે, દુઃખી થાય છે, અરે આ મરી ગયો, આ નાશ પામ્યો. પણ સૃષ્ટિના ક્રમને જો સમજી લે કે એનું એ પાછું જ આવવાનું છે, ક્યાં જવાનું છે. આ શરીર જમીનમાં ડટાઈ ગયું, કોઈ ઘાસ વૃક્ષના રૂપે ઉગે, એમાંથી ફળ કે અનાજ કે થાય કે કોઈ એમ કોઈ એને એમાંથી ઉત્પન્ન થતા એને ખાય છે, એ ફરી પાછું પરિવર્તન થાય છે, પાછું આવી જાય છે. એટલે એ જે છે આપણા ઋષિ મુનિઓના ચિંતન પ્રમાણે પુનર્જન્મના સિદ્ધાંતની સ્થાપના કરી, પુનર્જન્મની વિચારધારા ત્યાંથી જ પ્રસ્થાપિત થયેલી છે. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું કે જે જન્મે છે એનું મૃત્યુ અવશ્ય છે, અને જે મરી જાય છે એનો જન્મ પણ નક્કી છે. જમીનમાં દાટી દીધા તો વૃક્ષ ફળ ઘાસના રૂપે ઉગશે, અગ્નિ સંસ્કાર કર્યો તો આકાશમાં વાદળના રૂપે ફરી આવીને વરસશે, એ પાછા અનાજમાં ને ફળમાં જશે, એ ખવાશે ને પાછું ફરી ઉત્પન્ન થશે. તો પરિવર્તિની સંસારે મૃતઃ કોવા ન જાયતે, આ પરિવર્તનશીલ સંસારની અંદર મરેલો કોણ નથી જન્મતો, બધાય છે. એટલે પ્રકૃતિનું સંપૂર્ણ દર્શન કર્યા પછીથી ઋષિઓએ વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક ઢબે પુનર્જન્મના આ બધા જ ન્યાય છે, જે નિયમો છે એને પ્રસ્થાપિત કર્યા છે, ધર્મગ્રંથોમાં પ્રસ્થાપિત, કે જન્મવાનું ચોક્કસ છે જ બસ. અને એટલે રૂપાંતર થાય એટલે નાશ નથી થતો, આકારનો નાશ પામે. જેમ કે માટલું છે, માટીમાંથી બન્યું છે, ભાગી ગયું, કચરાતા ઘસાતા એ ફરી પાછું માટી થઈ જવાનું જ છે, એટલે એને રૂપાંતર થતા સમય લાગ્યો, પણ આખરે તો એ માટીમાં માટી મળી ગઈ. એમાં શરીર પણ પાંચ ભૌતિકતાનું એકત્રિત થઈને બન્યું, પણ સમય આવે એ પાછું પાંચ ભૌતિકતામાં મળી ગયું. પણ સતત આ ક્રિયા છે એની સમજણ જેને જે છે તે જ અનંતને પામી શકે છે. જે મહારાજનું સ્વરૂપ છે સત જ્ઞાન સ્વરૂપ છે, જેને સત્યનું જ્ઞાન પરિપૂર્ણ થયું છે, જેને સત્યને પરિપૂર્ણ રીતે પ્રાપ્ત કર્યું છે, એ જ સચ્ચિદ જ્ઞાન મનંતમ અક્ષરમ મહત વિભુમ એમ કહી દીધું, પ્રભુમ કહ્યું કે આપ તો પ્રભુ ભગવાન સ્વયં છો, આ પ્રભુતા છે, આ વૈભવ છે આપનો, પ્રભુ ઉપરથી પ્રભુતા, અને પ્રભુતા એટલે સંપન્નતા વૈભવ. તમારી પ્રભુતા તો રાવણની પ્રભુતા તો ખૂબ હતી, એમ સંત મહાપુરુષોના જીવનની અંદર પણ એમના તપની, એમના સંયમની, એમના સદાચારની એ બધી જ પ્રભુતા હોય. અને એટલે એવા ત્યાગી સંતને પણ પ્રભુ ભગવાન કહીએ, ભગવાન કહીને એમને આપણે સ્તવીએ છે, પૂજા કરીએ છે, એમની સેવા કરીએ છીએ. તો એમ અહીંયા આગળી પણ સચ્ચિદ જ્ઞાનમ અનંતમ કહી દીધું, અને એ આ જ્ઞાન છે ને એ અનંતમાં અનંતને સમજવા માટેનું જ્ઞાન છે. જે મહારાજ પોતે પણ અનંતનું જ સ્વરૂપ છે, જેણે અનંતને પ્રાપ્ત કરી લીધું છે, એના જગતમાં કશું પરાયું નથી લાગતું, કશું જુદું નથી લાગતું, સર્વત્ર સર્વમાં પરમાત્મા છે જ, મારામાં છે અને બધામાં છે. અનંતમ જ્ઞાનમ તો જે આ સત્યનું જેને પારખા સમજાય સત્યનું પરખ થઈ જાય, વાસ્તવિક સત્યને જે સમજે છે ને એ જ જીવનમાં સુખી થાય છે અને એ જ શાંતિ મેળવી શકે છે. પણ જેની પાસે જે વાસ્તવિક સત્યને સમજતો જ નથી એને સુખ શાંતિ ક્યારે નહીં મળે. જોઈ લે કે આ તો હમણાં જેમ નાના બાળકો ઘડીકમાં રમે રડે તોફાન કરે મારા મારી ફરી પાછા થોડી વાર રહીને સાથે બેસીને રમવા માંડે, એમાં જગત છે. એટલે એનું જ્ઞાન એની સમજણ આપણા મનમાં પૂરેપૂરી ઠસાવી જોઈએ તો કોઈ પ્રકારનું દુઃખ નહીં થાય. અને કેવું કહ્યું, અક્ષરમ. એ નાશવંત નથી, છે જ, અને એમાં જ દીપ્તિ સ્વરૂપમ પ્રભુ, આપનું સ્વરૂપ દેદીપ્યમાન છે. આટલી સમજણ આટલું જ્ઞાન કેળવ્યા પછી આપ કેવા તેજસ્વી લાગો છો. તમે જ્ઞાનમાં તો બહુ ગળ્યા. જ્ઞાનની અંદરના જ્ઞાનનો પ્રકાશ કયો છે? જ્ઞાનને અગ્નિ કયો છે કે અજ્ઞાનને બાળી નાખે છે? જ્ઞાનના ને દીવો કયો છે અને દીવાના અજવાળે માણસ પોતે સમજે છે અને અજ્ઞાનને પાપને છોડે છે. એટલે દીપ્તિમ સ્વરૂપમ પ્રભુમ, આપ દેદીપ્યમાન જ્ઞાન વાળા અને દેદીપ્ય જ્ઞાનનું સ્વરૂપ આપ પોતે છો અને બધી જ પ્રભુતા બધો વૈભવ બધી સંપન્નતા આપની પાસે છે, માટે આપ પ્રભુ છો. બધી જ સંપન્નતા આપની પાસે. આટલા બધા માણસો કેમ આવે છે?